શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, જ્યારે કોઈ હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂજતા હોય એટલા ને એટલા સૂજે કે કાંઈ વધુ સૂજે? ત્યારે અવગુણ આવે ત્યારે એની અંદર જે અવગુણ સૂજતા હતા, માને એના જીવનમાં જે અવગુણ હતા અને પોતાને દેખાતા હતા એટલા ને એટલા દેખાય કે વધારે દેખાય? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, અટકળે તો એમ જણાય છે જે મોરે સૂજતા એટલા ને એટલા સૂજે છે. પછી જ મારે બોલ્યા છે, એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલા ને એટલા અવગુણ સૂજતા હોય તો અવગુણ આવ્યો એમ કેમ કહેવાય? જો એક બાજુ મહારાજ કે અવગુણ લેવો નહીં, બીજી બાજુ એમ કે છે અવગુણ તો દેખાય છે. મોરે સૂજતા હતા એટલા ને એટલા સૂજે ત્યાં સુધી તો અવગુણ આવ્યો જ ન કહેવાય. એનો મતલબ શું થયો ખબર છે? કે એ વ્યક્તિની અંદર જેટલો દોષ હતો એટલો ને એટલો દોષ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી અવગુણ આવ્યો જ નથી. સમજાય છે? જેમાં જે દોષ છે તે દોષયુક્ત એને દેખે અથવા તને કહે તો એ અવગુણ આવ્યો જ નથી, એને અવગુણ લીધો જ નથી. જે આજ્ઞા મહારાજે પ્રથમના 53માં વચનામૃતમાં કરી, મહારાજ કે ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો પણ પંચવર્તમાનમાં ફેરવો હોય તો લેવો. એમ જેની અંદર જે દોષ, સંત હોય અથવા તો ભક્ત હોય, એની અંદર જે દોષ છે એ દોષયુક્ત જેને કહે છે ત્યાં સુધી મહારાજ કે અવગુણ આવ્યો જ નથી. કોઈ ભગવાનનો ભક્ત હોય, ભક્ત કહેવાતો હોય અને દારૂ પીતો હોય, આપણે એમ ના કહેવો દારૂ પીવ, એમ આપણા હૃદયમાં તોય અહોભાવ જ રાખો. ન ખાવાનું ખાદ્ય ખાઈ લેતો હોય તોય અહોભાવ જ રાખો. વ્યભિચાર જુદી નીચ કૃત્ય કરતા સુધી પહોંચી ગયો તો એની વિશે અહોભાવ જ રાખો. હે કહો, ભગવાનનો ખરેખરો ભગત છે એમ જ મનમાં માનવું? મહારાજ કે એવી અમારી આજ્ઞા નથી. આ વચનામૃતે મહારાજ કે બરાબર સમજ્યો, એની અંદર એવો દોષ છે દારૂપાન, માંસ ભક્ષણ, વ્યભિચાર, અને મહારાજ કે એની વિશે આપણા હૃદયમાં દુઃખ થાય અને એની વિશે આપણે ઘૃણા પ્રગટે કે આ દારૂ પીવે છે, માંસ ખાય છે, પર નારીનો સંગ કરે માટે બહુ ખોટું કરે છે અને આ તો મારા નારાજ કર્યા છે, આમ ન જ થવું જોઈએ, આમ જે મનમાં સંકલ્પ ઉઠે તો મહારાજ કે અવગુણ આવ્યો જ નથી. અને સાધુ ઉઠી સ્ત્રીઓની સાથે બોલતા હોય, ધન રાખતા હોય, પોતે ગણતા હોય, હોટલ સુધી પહોંચી જતા હોય અને આપણા હૃદયમાં એની વિશે ઘૃણા પ્રગટે આ ખોટું કરે છે, આમ ન હોવું જોઈએ આ સંપ્રદાયમાં, તો મારે કી અવગુણ આવ્યો જ નથી. એટલું તો થવું જોઈએ, સમજાય? આટલું ન થાય, ભલે કદાચ બની શકે, હૃદયમાં થાય ને પોતે એટલો બધો કેપેબલ ન હોય તો કહી ન શકે, સુધારો ન કરી શકે, પણ એટલું થવું તો જોઈએ ને. થશે તો ઘણો ફાયદો થશે. શું ફાયદો થશે? પોતાના હૃદયમાં ઘૃણા પ્રગટશે ને તો એની ભેગો ભળશે તો નહીં, કમસે કમ એને રોકી ન શકે કાંઈ નહીં, પણ એની ભેગો ભળશે તો નહીં. અને કોઈ સમર્થ પુરુષ, શક્તિશાળી પુરુષ એ ખોટી વાતને રોકવા માટે મહેનત કરતો હશે ત્યારે એને તો નહીં રોકે, અને નહીતર કેવી દિશા થાય? અવગુણ ન લેવાય, અવગુણ ન લેવાય તો એક તો પોતે અવગુણ લેશે નહીં, લેશે નહીં એટલું જ નહીં, પોતે સપોર્ટિંગ કરશે, એને સાથ સહકાર આપશે. ધન અને નારીનો પ્રસંગ પાડતા હોવા છતાં એની સાથે હેત કરશે. સમજાય? ગોપાળન સ્વામીએ વાર્તાવ્યકમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, સ્વામી કે ધન અને નારીનો જે પ્રસંગ પાડે એ અક્ષરધામમાં ન જાય, આ નિશ્ચય જાણજો. સ્વામીએ લખ્યું ધર્મામૃતના છેલ્લે પાને, નિશ્ચય જાણજો. અને હવે આપણે એને સપોર્ટિંગ કરીએ, સપોર્ટિંગ માને આ બે ક્રિયા હોવા છે તેની સાથે હેત રાખીએ, એને વેગજ મળે ને. આપણે આમ વર્તી છીએ તો આપણે હેત તો રાખે છે, હરિભક્ત આપણે કરવાનું કામ તો થાય છે, આપણે શું વાંધો છે? તો ઉલટાનો દોષ લાગશે. બીજા નંબરમાં આપણા હૃદયની અંદર એમ જ ઠસાઈ ગયું હશે, ગમે તેમ કરે તો દોષ ન જ લેવાય, તો બિચારો કોઈ શરીર પુરુષ રોકતો હશે કે આમ ન કરાય, તો આપણે ઉલિયાને ઘૂસતા આવશું, હાચાને ઘૂસતાઈ નાખશું. સમજાય? હાચો હશે એને ઘૂસતાઈ નાખશું, ભલામણા અવગુણ લે છો મરી જાય એમ કે, સાધુનો અવગુણ લઈને મરી જાય, હરિભક્તનો અવગુણ લે છે હેરાન થઈ જાય, અને પાછા એવા દૃષ્ટાંત આપી, જો ફલાણે અવગુણ લીધું તો નામ થયું, ફલાણે અવગુણ લીધું નામ થયું, હકીકત થયું હોય પણ કેમ હોય? કોઈ ભગવાનના ખરેખર એકાંતિક સંતો ભક્તોનો અવગુણ લીધો હોય, એ જે અવગુણ લીધો હોય એ પુરુષ, જેનો અવગુણ લેવામાં આવ્યો હોય એ પુરુષ મહાબ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલો હોય, એનો અવગુણ લીધો હોય અને મતલબે પતન થયું, જેણે અવગુણ લીધો હોય ભખડો હોય પાછો, જેણે અવગુણ લીધો હોય વખડ હોય, હા ઉતરેલો હોય, એણે અવગુણ લીધો હોય, અને અવગુણ કોનો લીધો હોય, પરમ એકાંતિકનો લીધો હોય, એને કારણે એનું પતન થયું હોય. હવે એનું દ્રષ્ટાંત આપણે અહીંયા ઠઠાડી દઈએ. અને અહીંયા પાછું કેવું હોય, જેની વાત કરતો એ હા ઉતરેલો હોય, અને જે વાત કરતો એ ભગવાનનો સાચો ભક્ત હોય, અને આપણે સાચાને બદલે ખોટામાં પડીએ. માટે મહારાજા વચનમાં તો બહુ અદ્ભુત વાતમાં લખે છે મહારાજ કે જેટલો છે એટલો દેખાય અવગુણ નથી. મહારાજ કે સ્વામી તમારે એમાં દ્રષ્ટિ ન પહોંચી, માટે એ તો ભૂંડા દેશ કાળ ક્રિયા અવગુણ આવ્યો જ કેમ કહેવાય, માટે એ તો ભૂંડા દેશ કાળ ક્રિયા સંઘ આદિકના યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે, તેણે કરીને અવગુણ વધુ સૂજે. જો શબ્દ મૂક્યો ને મારે, અવગુણ વધુ સૂજે. માને જેની અંદર દોષ નથી એની વિશે દોષની કલ્પના કરાય, અથવા એની વિશે દોષને પરઠાય. કોઈ નિર્દોષ ભગવાનના સંત છે, સંપૂર્ણ મહારાજની આજ્ઞા પાળે છે, કોઈ નિર્દોષ ભગવાનના ભક્તે સંપૂર્ણ મહારાજની આજ્ઞા પાળે છે, પરંતુ ક્યારેક એવું બની શકે પોતે એ જે વાત કરતા હોય ત્યાં સુધી પહોંચી શકે તેમ ન હોય, એ આજ્ઞા ઉપાસના સુધી પોતાની દ્રષ્ટિ પહોંચતી ન હોય, એ પ્રમાણે પોતે વર્તી ન શકે, એ પ્રમાણે પોતે અનુકરણ કરી ન શકે, અને મતલબે ભગવાન એવા એકાંતિક સંતો એક ભક્ત હોય એની વિશે નાનું નાનું ખોતરે જ રાખી આમ છે ને તેમ છે ને એમ કરી કરી અને પોતે અભાવ લઈને બીજાના હૃદયમાં પણ અભાવ નાખે, સમજાય છે, એની અંદર દોષ નથી ને તેમ છતાંય કહે, એનું નામ અવગુણ છે. અથવા તો ભગવાન એવા એકાંતિક સંત કે ભક્ત છે, બની શકે કે ક્યારેક એ ભગવાનને રાજી કરવા માટે જ મંડ્યા હોય, તેમ છતાંય ક્યારેક ગાફલાયતી કોઈ એનાથી ભૂલ થઈ જાય કે ઇન્દ્રિય અંતસ્કરણને આધીન બનીને ક્યારેક ભૂલ થઈ જાય, તો ભૂલ જેટલી થઈ એટલું કહે ત્યાં સુધી વાંધો નહીં, પણ એ તો મોકો જ ગોતતો હતો, સમજાય છે, ઓલો મોકો જ ગોતતો હતો કે દાડાનો મીંડ્યો હતો, કાંઈક વાંકમાં આવે તો ભૂકા કાઢી નાખી, કાંઈક વાંકમાં આવે ભૂકા કાઢી નાખી, અને પછી પેલો જરાક વાંકમાં આવે એ વાંકને બહુ મોટો કરી માની અને પછી પેલાને પરાસ્ત કરી નાખે, એને હેરાન હેરાન કરી નાખે, તો એનું નામ અવગુણ લીધો કહેવાય. આવી વાત મહારાજ કહે લો. અને આટલું ભગવાનના ભક્તે સમજવું જ પડે તો જ ભગવાનના ખરેખર આ સંત કે ભક્તની સાથે હેત કરી શકે અને તો જ જિંદગી પર્યંત હેત ટકે. ને તો ખરેખર આ સંત કે ખરેખર આ ભક્ત હોય એની સાથે હેત કર્યું હોય, એણે પોતે હેત કર્યું હોય અને આ વાતને ન સમજી રાખ્યો તો કોક એને મળી જાય અને પછી પરાણે ઘૂસતા એને કે હું યદ કરી મીડું, એમાં તો આમ છે ને તેમ છે ને ઓલું છે, એમ કરીને એને ભગવાનના ખરેખર સંત કે ભક્તમાંથી તોડાવી નાખે. પણ પોતે વિભાગ કરી રાખ્યો હોય કે મહારાજ જે વાત બતાવી આમ જ બતાવે છે કે ભગવાનના ખરેખર સંત ભક્ત હોય નિર્દોષ છે, એની અંદર જે દોષ પ્રવૃત્તિ છે એનું નામ જ અવગુણ છે, અથવા તેનો જે દોષ છે એને અધિક કરીને દેખાડો એનું નામ જ અવગુણ છે, આમ સમજી રાખ્યો એને તો સત્યનો જ એને સંગ રહે, ખોટાનો કોઈ દી સંગ થાય નહીં અને ખોટામાં કોઈ દી હેત થાય નહીં. અને ગોપાળાન સ્વામી કીધું ખોટામાં હેત કરવી નહીં, એમ સ્વામી વાતમાં લખ્યું, પોતાના કરતાં શ્રેષ્ઠ હોય એમાં હેત કરવું, અથવા તો પોતાની સમકક્ષ હોય એમાં હેત કરવું, પણ પોતાથી ઉતરતો હોય એમાં તો હેત કરવું જ નહીં, એનો તો સંગ ન કરો, એમ સ્વામી લખ્યું. મહારાજે એમ કહે છે કે અવગુણ ક્યારે આવે છે, તો કે ભૂંડા દેશ કાળ ક્રિયા સંઘ આદિકને યોગ્ય કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય, તેણે કરીને અવગુણ વધુ સૂજે છે. દેશ કાળ ક્રિયા સંઘને અવલંબને કરી બુદ્ધિ બીજી રીતની થઈ જાય. બીજી રીતની માને એને ભગવાનના એકાંતિક સંતો ભક્તો હોય એનો દોષ જ દેખાડે રાખે એવી એવી રીતની થઈ જાય, અને જેટલો દોષ એના કરતા અધિક જ દેખાડે રાખે. મારે કે બીજી રીતની થઈ જાય છે, તેણે કરીને અવગુણ વધુ સૂજે છે. ત્યારે એમ જાણવું જે બુદ્ધિની વિશે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્યું છે, અને અમે તો એમ જાણીએ છીએ જે જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. મહારાજ કે દેશકાળ ભૂંડા એને અવલંબન કરીને એની બુદ્ધિ બીજી રીતની થઈ ગઈ છે, માટે એને અધિક દોષ સૂજે છે. અહીંયા આપણે જીવનમાં એમ ઉતારવું કે આપણને કોઈ ભગવદી પુરુષ હોય, સંત હોય, ભક્ત હોય, એનો અવગુણ જ્યારે સૂઝતો હોય ત્યારે મનમાં વિચાર કરવો, કોઈક જગ્યાએ મને ભૂંડો દેશ કાળ કર્યા, સંગ અડી ગયા છે, સમજાય છે, અડી ગયા છે, જેથી કરી મને કોઈ ભગવાનના સંત કે ભક્તનો અવગુણ નિર્દોષની વિશે પણ દોષની કલ્પના થાય છે. આવું જ્યારે મનની અંદર થવા માંડે ત્યારે મહારાજ ઉપાય બતાવ્યો કે એવા ભગવાનના સંત કે ભક્તો એનો અવગુણ જ્યારે આવવા માંડે ત્યારે શું કરવું, તો કે પોતે ભજનની કેપેસિટી વધારી દેવી, બીજા ભજન કરતીથી અધિક ભજન કરવું, બીજા માળા ફેરવતાથી પોતે અધિક માળા ફેરવી, બધા જાગે તે પહેલાં જાગી જવું, બધા સૂવે પછી સૂવું. કોઈ પણ ભગવાનના નિર્દોષ ભક્ત હોય કે નિર્દોષ સંત હોય, જેને બીજા ઘણા બધા નિર્દોષ કલ્પતા હોય, શાસ્ત્રમાં જે લક્ષણ બતાવે મળતા આવતા હોય અને તેમ છતાં દોષ પરળતા હોય, ત્યારે મંડી પડવું ભજનમાં અને ભજન કરી અને દોષનું નિવારણ કરી નાખવું, ત્યાં સુધી અધિક ભજન કરવું, અધિક નિયમનું દઢીકરણ કરવું, જ્યાં સુધી આપણને એવા દોષ દેખાણે રાખે. મહારાજ કે જ્યાંને આવા ભગવાનના સંત કે ભક્તનો અવગુણ આવતો હોય ત્યારે એની કોઈને એમ અટકળ માંડવી એને પૂર્વે કોઈ મોટા પુરુષનો જોગ થયો જ નથી. જેને પૂર્વે મોટા પુરુષ સંગ હશે અને ભગવાનનું દર્શન થઈ છે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પૂર્વે એને મોટા પુરુષનો યોગ થયો જ નથી. પૂર્વેમાં ભક્તજનો બે વાત સમજવી, આગલા જન્મે યોગ નથી થયો અથવા તો આ જન્મે, સમજાય, આ જન્મને પણ પૂર્વ સમજવું, આ જન્મે અત્યારે પોતે જે સ્થિતિમાં વર્તે છે એ પહેલાં એને કોઈ મોટા પુરુષનો યોગ થયો જ નથી, એને સંગ થયો જ નથી. આપણા મનમાં એમ થાય કદાચ કે સ્વામી આ બધાય ભગવાનના સારા સારા સંતો અને ભક્તોનો અવગુણ લે છે અને એ તો પહેલાં બહુ મોટા સ્વામી હતા, બહુ મોટા ભગત હતા, એની હારે જ રહેતો હતો અને આ વચનામૃતમાં એમ કીધું એને પૂરો યોગ જ નથી થયો, તેનું કેમ સમજવું? તો ભક્તજની હારે રહ્યો હોય પણ સંગ કર્યો હોય નહીં, હારે રહ્યો હોય પણ સંગ કર્યો હોય નહીં. જેણે સંગ કર્યો હોય, સ્વામી વાતમ લખ્યું, એના તો અંગ ફરી જાય, એના તો અંગ ફરી જાય. દાખલા તરીકે બાલમુકુંદાસ સ્વામી, એ બાલમુકુંદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેતા હતા, મન કર્મ વચન કરીને સંગ કર્યો હતો, તો એની અંદર કેવા ગુણ આવ્યા? કોઈ હરિભગત એમ કે સ્વામી એવા દુનિયામાં થાકી ગયો, કંટાળી ગયો, સ્વામી કે સાચું બોલશો? તો કે હા સ્વામી. સ્વામી કે ધામમાં જાઉં? તો કે હા સ્વામી. સ્વામી કે બેસ ધ્યાનમાં બેસ, ભજનમાં બેસ, 10 મિનિટ ભજન કર્યો, 10 મિનિટ ભજન કર્યો તો સ્વામી ધામમાં મોકલી દીધી. આ સ્થિતિને પામ્યા હતા, એ ગુણાતીતાનંદ સ્વામીની સાથે જ રહેતા હતા, પણ સ્વામીના એક શિષ્યનો તો 200 શિષ્યો હતા. કેટલાય શિષ્યો હતા? 200 શિષ્યો હતા. એમાંથી કેટલાય માનતા માની લે કે આ બુઢો મરે ને તો રાધારમણ દેવને થાળ કરાવી. એ હારે રહેતા હતા કે જુદા રહેતા હતા? એકવાર સ્વામી હાલ્યા જતા હતા તો એક સાધુએ મોટું બેલું લઈને સ્વામીને માથે નાખ્યું કે આમ તો નથી મરતો, એમ કે બેલું માથે નાખ્યું. સ્વામી લાંબો વાત કરીને કીધું કે તારો માર્યો નહીં મરું, સ્વામીને 25 વર્ષની આવડતા વધારે છે. સ્વામી કે એનું નામ હરગોવિંદાનંદ. સ્વામી પાસે નામી આપી દે, કોઈથી ડરે નહીં. હરગોવિંદાનંદે કે માથે બેલું નાખ્યું, એ હારે રહેતો તો કે નહોતો રહેતો? હે, હવે એ વ્યક્તિ માનો સ્વામી હોય ગયા પછી બીજા કોઈ સારા સંતો ભક્તોનો યોગમાં આવ્યો ત્યાંનો અવગુણ લેખ ન લે. જેણે ગુણાતીતાનંદ સ્વામીને મારી નાખવા દીને તૈયારી કરી હોય એ બીજા કોઈ સંતો ભક્તો સારા શ્રેષ્ઠ હોય તો એનો અવગુણ લેખ ન લે. હે, એ કેમ રહી હગે? એટલે અહીંયા કીધું કે એને મોટે પૂર્વે મોટા પુરુષનો યોગ જ નથી થયો, યોગ નથી થયો માને એણે કોઈ સંગ મોટા પુરુષનો કર્યો જ નથી. દાખલા તરીકે મહાપુરુષ દાસ સ્વામી અને નિર્ગુણદાસ સ્વામી, જે ગોપાળાનંદ સ્વામીના બે ડાબો જમણો હાથ કહેવાતા, મહાબ્રહ્મનિષ્ઠ સંતો, અને બંને સંતોની સ્થિતિ પણ એવી જેમ એની જુબાન વાળા એમ શ્રીજી મહારાજ કાર્ય કરે. આ બંને બ્રહ્મનિષ્ઠ સંતો હતા. ગોપાળાનંદ સ્વામીને 150 શિષ્યો હતા. કેટલા હતા? 150 શિષ્યો હતા. એમાંથી કેટલાક સાધુએ માનતા કરી લે કે ગોપાળાનંદ સ્વામી જો મરે તો લક્ષ્મીનારાયણ દેવને થાળ કરાવી. અને આટલું જ નહીં, એકવાર તો શિષ્યો હંપી ગયા અને નક્કી કર્યું કે આને તો આપણને હેરાન કરી નાખ્યા કે હક નથી લેવા દેતા, અને ગોપાળાનંદ સ્વામીને ધોળા કપડાં પહેરાવવા તૈયાર થયા. કલ્પના કરો, પોતાના શિષ્યો ધોળા કપડાં પહેરવા માટે તૈયાર થયા. ગુણાતીતાનંદ સ્વામીને વાતો લખ્યો સ્વામી કે અમને ખબર પડી, અમે તરત વડતાલ પહોંચી ગયા અને ઓલા સાધન ભેગા કરીને કીધું તમે હું બધી હાજરી છે કે આવી દે. એ તો મહાયોગી રાહ છે, જરાક સંકલ્પ કરશે ને તો મહારાજને ધામમાં તીડી જાય છે, પણ તમારા ઢેબરા ભળાઈ જાય કે. એ સ્વામીને હારે રહેતા કે નહોતે રહ્યા? હે, એ હારે જ રહેતા, પણ તેમ છતાંય હારે હોવા છતાંય સંગ નહોતો કર્યો. સંગ તો મહાપુરુષદાસ સ્વામી નિર્ગુણદાસ સ્વામી કર્યો હતો, તેની અંદર કેવા ગુણ આવ્યા અને ઉલ્યા કેવા થયા. હવે માનો કે એને પછી સ્વામી ધામમાં ગયા પછી કોઈ સારા સાધુ કે સારા ભક્ત મળ્યા તેનો અવગુણ લેખ બીજું કાંઈ કરે, એ અવગુણ જ લે. માટે અહીંયા મહારાજ કહે છે કે જેને આ અવગુણ સૂજે છે, કેવા છેથી અધિક અથવા તો નિર્દોષની વિશે દોષ પરઠે છે, એની કોઈની અટકળ એમ માનવી. આણે પૂર્વે કોઈ દિવસ મોટા પુરુષનો જોગ કર્યો જ નથી. જેણે મોટા પુરુષનો જોગ કર્યો હોય એને તો ભગવાન શ્રીહરિ એ જેવા જેવા હૃદયમાં સમજાઈ ગયા હોય, એની આજ્ઞા પાળવાનો એને તાન વર્તતો હોય. મહારાજ કહે કે એને તો મોટા પુરુષનો જોગ જ નથી, એને તો બીજા ભગવાનના જે ભક્ત છે એનો અવગુણ જ ભાસે, પણ પોતાનો અવગુણ તો સુજેજની અને જેને સંગ થયો છે એને તો બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો, દૈવી જીવ છે જેને પૂરે મોટા પુરુષનો યોગ થયો છે, એને તો બીજા કોઈ ભક્તનો અવગુણ ભાસે જ નહીં. ભક્તો અહીંયા પણ ઓલી કડી યાદ જ રાખજો, ને ત્યારે વળી પાછો ગોટાળો કરશો. કઈ કડી? કે નિર્દોષની વિશે એને દોષ પરઠાય જ નહીં, અથવા તો કોઈની ભૂલ છે એથી અધિક ભૂલ એને કલ્પાય જ નહીં. આ વાત તો હારે જ રાખ્યું, નહીતર વળી પાછું મહારાજનું જે આગળનું ચોકટું ફિટ કર્યું છે બધું વિખાઈ જાહે. વળી ગમે તેવો દોષવાળો હોય છે તો એની અંદર હેત થઈ જાહે. પણ મહારાજ કહે કે જેણે મોટા પુરુષનો યોગ કર્યો છે અને એનો યોગમાં આવ્યો છે એને તો પોતાનો જ અવગુણ ભાસે, પણ અન્ય ભક્તનો અવગુણ તો ભાસે જ નહીં. પોતાનો અવગુણ ભાસે માને પોતાને જીવનમાં જે જે ખોટ્યો હોય, પરમાત્માને પામવા જતા કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિક અંતઃશત્રુ એને જેટલા વિઘ્ન કરતા હોય એને ટાળવા સામે એને તાન હોય, ગમે એમ કરીને એને ટાળી નાખવા છે. આ વખતે પરમાત્માને પામે છૂટક્યો છે એમ જેને વર્તતો એને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એક અવગુણ ભાસે નહીં, અને બીજા જે હરિભક્ત હોય તેને વિશે જ કેવળ અવગુણ ભાસે. પોતાની અંદર ગમે એટલા દોષ હોય, કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન આદિ, તો એની અંદર એને જરાય ખટકો ન હોય ટાળવાનો, સંકલ્પ ન થતો હોય. અને એવો ને એવો દોષ બીજા કોઈ ભગવદી પુરુષની અંદર જોવે તો એનો બહુ મોટો અવગુણ પરઠે. તો મહારાજ કે એને તો આસુરી જીવ જાણવું, દૈવી જીવને તો પોતાને ચોખ્ખું થવાનું તાન હોય, પરમાત્માને પામવાનું તાન હોય. એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય, પણ જેવા કાળ નેમે રાવણ ને રાહુ હતા તે સરખો રહે. કહો ઈ કદાચ હરિભગત ભેળો રહેતો હોય તો એને આસુરી મતી ટળે નહીં. એને ભગવાનના સંતો ભક્તો ખરેખર એની વિશે દોષ જ પરઠે. એને કદાચ સાધુ થઈ ગયો હોય તો પણ એને દોષ જ પરઠે, એને કોઈ એની વિશે દિવ્ય ભાવ પ્રગટે નહીં. અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય તો હોય અથવા તો સંતના મંડળમાં રહ્યો હોય, પણ જેવા કાળની મેં રાવણને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહીં. માટે પાકો હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂજે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. ઇતિ વચનામૃતમ મધ્યનું 44મું વચનામૃત થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1880ના પૌષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં 12 ઓરડાને ઓસરી વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો, તો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાઓ છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો, જો જરાય ગાફલાય રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ 10 ઇન્દ્રિયો 10 પ્રાણ 4 અંતસ્કરણ 5 ભૂત 5 વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળે તો બદ્રેક આશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન મુક્ત વેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો એટલી વાર્તા કરીને શ્રી મહારાજ પોતાનું ઉતારે પધાર્યા. બહુ સરસ મહારાજે આપણને પોતા સુધી પહોંચાડવાની વાત લખી કે સર્વે તમે મારા કહેવાઓ છો. કોણ કોણ? તો કે બ્રહ્મચારી, ગૃહસ્થ, સત્સંગી, પાળા, સાધુ, અયોધ્યાવાસી, સર્વે તમે મારા કહેવાઓ છો તે હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં, અને તમે કાંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. મહારાજ એમ શું કામ કહેતા છે? હું તમને ખટકો રાખીને વર્તાવું નહીં, તમે ગાફલપણે વર્તો. કારણ કે મહારાજ ગુરુપદ ઉપર છે, બધાના ઉપરી છે. ગુરુપદ છે, ઉપરી છે, સર્વના ઈષ્ટદેવ છે, તો એની ફરજ બને. શું ફરજ બને? નાના જે પોતાના તમામ જે આશ્રિત છે એના દોષને ટળાવવા. અને મહારાજે અંત્યના 24માં વચનામૃતમાં વાત પણ લખી. શું લખ્યું? મહારાજ કે પોતા કરતા નાનો હોય એની વિશે શિષ્ય ભાવ રાખી એનું ઘણે પ્રકારે રૂડું કરવું, બહુ પ્રકાર રૂડું કરવું. મોટાની ફરજ છે કે નાનો ગાફલપણે ન વર્તે, અને નાનો સાવધાન બનીને મોક્ષને માર્ગે ચાલી ફરજ છે. પિતાની ફરજ છે પોતાના સંતાનો, દીકરો હોય યા તો દીકરી હોય, સાવધાનપણે વર્તે અને જીવનની અંદર કલંક ન લગાડે, ઉપરાંત મોક્ષ માર્ગ થકી પડી ન જાય એ માતા પિતાની ફરજ છે, એનું અનુસંધાન રાખવું. સિવાય કે પોતે ખૂબ ખટકો રાખે અને કોઈ આસુરી જેવો એવો આવી ગયો હોય, ઘણો જ ખટકો રાખ્યા પછી પણ એ ભગવાન ન ભજે, અધર્મને માર્ગે ચાલે તો એને દોષ લાગતો નથી. પણ કોઈ દિવસ પોતે પોતાના સંતાન ઉપર દ્રષ્ટિ જ ન રાખી હોય, કોઈ દિવસ દ્રષ્ટિ જ ન રાખી હોય અને જેમ ઠીક પડે એમ વર્તવા દીધા હોય અને પછી એ અવળે માર્ગે ચાલે તો એનો દોષ એના પિતાને અને માતાને લાગે છે. ગુરુ હોય ને શિષ્યને કોઈ દાડો ટોકે નહીં, વઢે નહીં, ધખે નહીં, એની ખોટ ઉપર કોઈ દી ખટકો ન રખાય, પછી જેમ ઠીક પડે એમ વર્તવા માંડે તો એનો દોષ એના ગુરુને લાગે. સિવાય કે એના ગુરુએ ખૂબ ખટકો રાખીને એને વર્તાવ્યો ને તેમ છતાંય પોતાની મેળે કોઈ એવો ભખડ આત્મા આવી ગયો અને ઠીક પડે એમ વર્તે તો પછી એને દોષ લાગતો નથી. નતર આ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી કે ઓછો ખટકો રખાયો હોય છે, હે, અને તોય માથે બેલા નાખવા તૈયાર થયા એ વખતે જેવો આવી જતા હોય, સમજાય? મગમાં જેમ કવડું આવી જાય ને એમ કવડું આવી જાય ક્યારેક, એ વખતે જેવો કવડું આવી જતા હોય તો આજ કદાચ હોય તો મને શું કહેવું. પણ સારો છે એ કવડું ન થઈ જાય, કવડું તો કવડું જ રહેવાનું. દાખલા તરીકે મગનું શાક તમે બનાવો અને મગ બરાબર બફાઈ ગયા હોય અને પછી તમે જમો અને કદાચ 2-4 કવડું મગ આવી જાય તો જમનારો કાંઈ રાડે રાડ ન બોલાવે અને એમ કે આ હું આવા કાચા રાખ્યા છે એમ કે ન કહે. કારણ કે જમનારો સમજે, શું સમજે, કે મગ તો બરાબર બફાણા જ પણ આમાં 2-4 કવડું રહી ગયા છે એટલે એને કાંઈ કહે નહીં. પણ બાપતા બાપતા જ કાચા રાખે, સમજ્યા, બાપતા બાપતા જ કાચા રાખે અને બધા જ મગ હાવ કાચા લોંદા જેવો હોય તો જમનારો કંઈક ન કહે એ જરાક બફાવા તો દેવાતા, કંઈક ન કહે હાવ કાચા છે એમ કંઈક ન કહે. એવી રીતે ભગવાનનો ભક્ત અહીંયા મહારાજે બતાવે છે, મહારાજ મોટેરા છે, સર્વના ગુરુસ્થાને, એટલે મહારાજ કે મેં ખટકો તમને રાખી ન વર્તાવીએ, તમે ગાફલ પણ વર્તો એ મારેથી દેખ્યું ન જાય. પોતે માતા પિતા સ્વયં ગાફલાય રાખે અને પોતાના સંતાનને ઘડવાનો પ્રયાસ ન કરે, બાળપણમાંથી કોઈ દી નો મંદિરે લાવે, નો કોઈ દી પોતાની પાસે બેસાડીને બે સારા શબ્દો કહે, નો કોઈ દાડો શાસ્ત્ર સારું વંચાવે, પોતાને ગુજરાતી આવડતો હોવા છતાંય પુત્રને યા તો પુત્રીને પણ ગુજરાતી આવડે એવો કોઈ આગ્રહ ન રાખે, અને અધર્મને માર્ગે ચાલે તે માતા પિતા દૂષિત છે. અને પોતે બધો જ ખટવો રખાયો અને તેમ છતાંય કોઈ ભખડો થાય તો પછી માતા પિતા દૂષિત નથી. એવી રીતે ગુરુનું પણ સમજવું, ખૂબ ખટકો રખાયો અને તેમ છતાંય ગાફલ વર્તે તો એના માટે દોષરૂપ નથી, નતર તો બેને દોષ લાગે છે. મહારાજ કે તમે ગાફલ પણ વર્તો ને તમારેથી દેખ્યું ન જાય. લાવાતમાં મહારાજનો કહેવાનો મિનિંગ એવો દેખાય છે કે મહારાજને ગાફલ તો ગમતો જ નથી, સમજાય? હાવ લબાડની જેમ વર્તતો હોય, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયા પછી વ્યસનની અંદર હાવ ઉતરી ગયેલો હોય, કાંઈ ઠેકાણું ન હોય, આજ્ઞા કે પાળતો ન હોય એવો ભગત કહેવાતો હોય તો મહારાજને જરાય ગમતો નથી. માટે જે જે મારા કહેવાઓ છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. કેટલી મારાને ખટક છે. મહારાજ કે તમે મારા કહેવાઓ છો એમાં એક તલ માત્ર ખટક રહેવા દેવી, કસર રહેવા દેવી નથી. અહીંયા મહારાજ બતાવે જે કોઈ મોટેરો હોય એને આટલો ખટક હોવો જોઈએ કે મારે આશરે રહેલા, ગ્રસ્ત હોય તો પોતાના સંતાન પરત્વે અને ત્યાગી હોય તો પોતાને શિષ્ય પરત્વે એવી એને ખટક હોવી જોઈએ કે આ બધા મારે આશરે આવ્યા છે, તેની અંદર એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો, જો જરાય ગાફલા રાખશો તો તમારો પગ ટકશે નહીં, જરાય ગાફલા રાખશો સત્સંગમાં પગ ટકશે નહીં. અનભક્તજનો એવી રીતે વર્તાવતા હોય ને ત્યાં પગ ગાફલા રાખે ને તો ટકે નહીં. ખરેખર નિયમ ધર્મયુક્ત પિતા હોય માતા હોય અને પોતાના પુત્રને ખરેખરા વર્તવા માંગતા હોય, વર્તાવા માંગતા હોય અને બધા વર્તતા હોય, એમાં એક આદમાનો વખળ થઈ જાય તો પછી રહીએ કે ઘરમાં રહીએ કે ન રહી હગે. એમ ખરેખરા પોતાને શિષ્યને ઘડવા માંગતા હોય, ખરેખરા ઘડ્યા હોય એમાં એકાદ કદાચ હાવ ગાફલો અને હાવ ભખડ વર્તતો હોય એ પછી એવા મંડળમાં રહી શકે? ન રહી હગે. એને કાઢવો ન પડે પણ એ વયો જાય. સ્વામી વાતમાં લખ્યું, અમે કોઈ રજા નહીં આપી પણ એની મેળે એ ભાગી જાહે, એ જતો રહેશે. મહારાજ કે જો તમે સાવધાન નહીં રાખો તો સત્સંગમાં તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. મહારાજ કે વાસના નથી રહેવા દેવી, સ્વભાવે રહેવા દેવો નથી. મહારાજ ઘણી જગ્યાએ વાસના અને સ્વભાવને એક કીધા, અહીંયા મહારાજ અલગ બતાવ્યા. અને ક્યારેક સ્વભાવ અને વાસના અલગ પણ પડે અને ક્યારેક એક પણ હોય. વાસના જે છે અહીંયા સ્વભાવ અને વાસના અલગ કેવી રીતે બતાવ્યા? અહીંયા જે વાસના મારે લીધી કારણ શરીરમાં ખૂતેલ કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિકની જે તૃષ્ણા આશક્તિ એને મહારાજ વાસના કીધી. મહારાજ એવી રહેવા દેવી નથી. બીજા નંબરમાં કીધું સ્વભાવ નથી રહેવા દેવો. ઘણી વ્યક્તિ તમે જોજો પંચવર્તમાનમાં પૂરી હોય, પંચવર્તમાન બરાબર પાળતો હોય, ભગવાનની ઉપાસના પણ બરાબર દઢીકરણ કરી રાખી હોય, ભજન પણ બરાબર કરતો હોય, પણ એની પ્રકૃતિ એવી હોય કે જેને કારણે એની સાથે કોઈને સેટિંગ જ ન થાય, એમના સ્વભાવ. ગમે એટલું બીજી વ્યક્તિ કહેતી પોતે પોતાની રીતનું જે કરી નક્કી કરી રહ્યો છે એને મૂકતો ન હોય, કેવો સ્વભાવ? તો નક્કી કરી રાખ્યું હું આયે બેહું તો જ મને ભજનમાં સુખ, આયે હું છું ને તો જ મને ઊંઘ આવે, આનામ સ્વભાવ. અમે અનુભવ્યું છે ઘણા વર્ષ પહેલા, અમે જે પાર્ષદ હતા ઉમરેઠની અંદર બીજું એક મંડળ હતું, હવે એમનો એક શિષ્ય એ પાર્ષદ હતો. બધા સંતો આ બધા સાથે સૂવે અને એ વચ્ચે મોટી દાદર હતો સીડી હતી એને મૂકીને દૂર સૂવે. આમ ખરેખરો ભગવાનનો ભગત, આજ્ઞા બધી પાળે, ઉપાસના બરાબર, ભજન બરાબર કરે, નિયમ બરાબર પાળે, પણ જ્ઞા હોવે. એક દેના ગુરુએ કીધું ત્યાંની અહીંયા આ બધા સંતો પાર્ષદ હોય ને ભેગો હું ને સાથે હું ને, તો કે નહીં હું અહીં બરાબર હોતો. એને ગુરુ કે ત્યાંની અહીં હું કે, તો કે ના કે હું બરાબર હોતો કે. પછી તેના ગુરુની પાસે જ ને કે અહીં ઊભો થા અહીં શું, તો કે ના હું અહીં હોઈશ કે. અરે પણ આ ભેગો સાથે શું તને હું વાંધો, તો કે ના હું તો અહીં જ હોઈશ. થાવો કાંડું પકડ્યું, તો કે આજ તો તમે તોડી નાખશો તો નહીં આવું, કે આય જ હોવાનો. આને શું કહેવાય? સ્વભાવ કહેવાય. સમજાય છે? સ્વભાવ કહેવાય. બીજા નંબરમાં માનો કે સંતો ક્યાંક બહાર જતા હોય ત્યારે નક્કી કરે કે આટલા આટલા સંતોને લઈ જવું છે, પોતે સંકલ્પ કરી રાખે કે મારે હારે જ આવવું છે, ઠેરાવ કરી રાખે. અને પછી ઓલે એમ કે તમારે નથી આવવાનું, ના હું તો આવવાનો જ. આને શું કહેવાય? સ્વભાવ કહેવાય. આમાં વર્તમાનમાં કંઈ કચાશ નથી, સમજાય છે? આમાં વાસનાને કાંઈ લેવા દેવા નથી, પણ એની પ્રકૃતિ એવી છે કે આવા સ્વભાવ ક્યારેક હેરાન કરે. અરે, એક સાધુ ગૌશાળામાં આસન કરતા હતા, તે મહારાજ કે સાધુ તમે આ ગૌશાળામાં હોય બરાબર ન કે, એના કરતાં બધા સંતોષ હોય ધર્મશાળામાં હું આવો. મારે કે મહારાજ અહીં ગૌશાળામાં ઠીક છું કે? મહારાજ કે ત્યાં મચ્છર ડાંલા તમે તોડી નાખે એના કરતાં સાધુ ભેગો હોય ને તો? મારે કે નહીં મહારાજ, હું તો બરાબર છે. મહારાજે કીધું તો એનો મને મારા પછી બહુ ભી આપી, સાધુ રામ આવવું પડશે આસનમાં હોવા. તે સાધુ શું કીધું? મારે એને કે મહારાજ તમારો છું ત્યાં હું તમારી આજ્ઞા પાડે, પણ એ આ મૂક્યા તમારા ભગવા કપડાં પડતા, તે ભગવા કપડાં ઉતારીને જતો રહ્યો. કલ્પના કરો, પણ ધર્મશાળામાં હુવાઈ ગયો નહીં. આના શું કહેવાય? સ્વભાવ. આને કાંઈ વર્તમાન યારે મતલબ, આને યારે કે વાસનારે કંઈ મતલબ? વાસનારે કોઈ મતલબ નહીં. એક સાધુ કહેતા હતા, એક ભગત બહુ સારા, અને પછી ઘેરે જતા રહ્યા. એમ પૂછ્યું, સ્વામી ઘેરે કાં વૈયા ગયા? ભગત તો બહુ સારા હતા. મને કે ભગત તો બહુ સારો હતો, કેવો વૈર આગી? 20 વાર ભાગી ભાગીને આવેલો. કેટલી વાર? 20 વાર ભાગી ભાગીને આવેલો. અને વચનામૃત 262 વચનામૃત કંઠસ્થ, એટલે કંઠસ્થ માને બધાના સાર જાણે. તમે એમ કહો કે મધ્યના ચોથામાં શું કીધું ફટાક દેને બોલી જાય, અંત્યને પહેલામાં શું કીધું ફટાક દેને બોલી જાય. અને કાયમ માટે નિયમ 3 દિવસે વચનામૃત એકવાર પાઠ કરે. અને વૈરાગી કેવો? ખાલી ભાત જ જમે ભાઈ, કાંઈ ન જમે. પણ સ્વભાવ પોતાને ધાર્યું કરવાનો. એકવાર એને ગુરુને બધા જાતા જ બહાર, એને કીધું કે ભગત તમે એ રોકાજો, તો કે નહીં હું તો આવીશ કે એમ હળું કીધું કે મેં આવું છું કે? એને ગુરુ કે ના કે અહીં તમારે રોકાવાનું છે, તો કે ના હું તો આવીશ. તેને ગુરુ કહે ને તમારે રોકાવાનું છે એમ કરી બીજા કામમાં લાગી, તો એટલે લઈને થેલો ગાડી મૂકી દીધો. અને પછી જ્યાં ગાડી ઉપડવાની થઈને તે બેસી ગયા. એને ગુરુ કે કેમ અહીં બેસી ગયા કે તમારે નથી આવવાનું? તો મારો થેલો મૂકાઈ ગયો. તો ભલે થેલો મૂક, હેઠા ઉતરો, હેઠા ઉતરો, હેઠા ઉતારી મૂક્યા. પછી ગામડે ફરવા ગયા. 4-5 દિવસ પછી ફરીને આવ્યા, તો ભગત પેન્ટ પહેરીને હામાં મળ્યા. હવે ક્યાં જાસ? તો ઘેરે. કેમ? તો બસ નથી રહ્યો અહીં કે. 20 વાર ભાગીને આવેલો, એક એનું ધાર્યું ન થયું. અને ગામડે જાવ તો ન આવી દીધો, તો ઘર ભેતો થઈ ગયો. આના શું કહેવાય? સ્વભાવ કહેવાય. સ્વભાવ તો એવા ઘડવા પડે. કેવા ઘડવા પડે? કે પોતાની કોઈ ગાંઠ જ ન હોય, ગાંઠ જ ન હોય. અને સંતોનું મંડળમાં એવું હોય એમ, નક્કી જ ન હોય કોણ જવું, સમજાય? કોને જવાનું છે નક્કી જ ન હોય. કઈ ગામડે જવું હોય 1/2 કલાક પહેલા કહેવામાં આવે કે તમે થેલો તૈયાર કરજો. અને સ્વભાવને ઘડવા માટે એવી પણ કસોટીઓ લેવામાં આવે, થેલો તૈયાર કરીને ગાડી મુકાય જાય પછી કે તમારે તો હેઠા ઉતર્યો, તમે થેલો ઉતરી નાખો. અને સંકલ્પે ન ઉઠે, આટલું બધું ખટક રાખીને ઘડવા પડે. મહારાજ કે અમે ખટકો જો ન રાખીએ તો તમારી વાસના અને તમારો સ્વભાવ, અયોગ્ય સ્વભાવ એ ટળે નહીં. મહારાજ કે અમારે તમારી વાસના સ્વભાવ બે ટળાવા છે, માટે મારે ત્યાં આટલો ખટકો રખાવી છે. મહારાજ કે ભગવાનના તમે ભક્તો છો, તે કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતસ્કરણ, 5 ભૂત, 5 વિષય, 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. 10 ઇન્દ્રિયોના દેવતા અને મન, આ 15 સત્વગુણમાં જીનમાં છે. 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ અને બુદ્ધિ આ રજોગુણમાંથી જન્મી છે. 5 ભૂત અને 5 તન્માત્ર આ તમોગુણમાંથી જન્મા છે. મહારાજ આખું ટોળું, આ માયાનું આખું ટોળું છે, ફેમિલી છે. મહારાજ કે આમાંથી એકેનો સંગ મારે તમને રહેવા દેવો નથી, કારણ કે આ એકે હારા નથી, સમજ્યા? એકે સારા નથી. ઈ કહે એમ તમારે કરવું પડે, એમ રહેવા દેવું નથી. સંગ નથી રહેવા દેવો માને 10 ઇન્દ્રિયો, આંખ કાન તીવ, આંખ કઢાઈ નાખવી છે મારે, ને કાન બેરા કરી દેવા છે. સંગ નથી રહેવા દેવો માને, મહારાજ કે ઈ કહે એમ તમારે કરવું પડે, એમ મારે રહેવા દેવું નથી. પણ મારે તમને એવા કરવા છે, તમે કહો એમ ઈ કરે. જીવ જેમ કહે તેમ ઇન્દ્રિય અંતસ્કરણ કરે એવા મહારાજ કે મારે તમને કરવા છે. ને એ સર્વે માયક ઉપાધી થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વને કરવા છે. મહારાજ કી તમે કહો એમ ઇન્દ્રિયો કરે, તમને સંકલ્પ થાય કે મારે ધ્યાન કરવું તો મન બીજો ઘાટ ન કરે, બુદ્ધિ બીજો નિશ્ચય ન કરે, એવા આત્મસત્તા રૂપે તમે વર્તી શકો એવા કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજો કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિ મંડળ સાવધાન રહેજો એટલી વાર્તા કરીને શ્રી મહારાજ પોતાને ઉતારે પધાર્યા. મહારાજ કે અમે જીવન પર્યંત દાખલો કરાવશું અને કદાચ તેમ છતાં રહી ગઈ તોય ફરી વાર તો તમને જન્મ લેવો પડે એવું તો રહેવા જ નથી દેવું. હવે માનવ ઉદરમાં આવવું પડે એવું રહેવા દેવું નથી. અમે તમને બદ્રિકાશ્રમમાં શ્રીદીપમાં તપ કરાવશું ત્યાં વાસના ટળાવશું. ભક્તજનો આપણા મનમાં એમ થાય મહારાજે તો એવું કીધું કે આ સત્સંગની સભા, મહારાજ બોલ્યા ને આ સત્સંગ સભા બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપની સભા કરતા અમે અધિક દેખીએ છીએ અને આ વાતને જો ખોટી ગયા તો તેમાં 500 પરમહંસના સોગંદ છે. તો આપણને એક પ્રશ્ન ઉઠશે કે અક્ષરધામની સભા જેવી સભામાં વાસના ન ટળી તે બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપમાં ક્યાં ટળી જાહે, ક્યાંથી ટળશે? મહારાજે લખ્યું જ પાછું ટાળી નાખ્યું છે ને એ વાતે સાચી, અમે પેલો ક્રોસ પોઈન્ટ થાય એ વાતે સાચી, કેમ સમજવું? તો ભક્તજનો અહીંયા બહુ વાત ઊંડાણ ભરી છે કે વાસના માત્ર તો મૃત્યુ લોકમાં સમ્યક ટળે છે. પણ હવે માનો વાસના ટાળતા ટાળતા એને રહી ગઈ તો મૃત્યુ લોકની અંદર ફરીવાર આવે ટળી જાય એમ છે. પણ ફરીવાર મૃત્યુ લોકમાં મોકલે તો માતાના ઉદરમાં ઊંધે માથે પાછો લટકાવવો પડે, ઊંધે માથે લટકાવવો પડે. ઉપરાંત જન્મ ધારણ કર્યા પછી યોગ્યને સંગ જો ન મળે, ક્યારેક સંગ બદલી જાય તો થોડીક વાસના રહી તેના બદલે પાછી લાંબી થાય, સમજાય? થોડાકમાંથી લાંબુ થાય ને વળી પાછો બિચારો જન્મ મરણના ગોથે ચડી જાય. એટલે મારે કે શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ બે સ્થાન એવા છે ત્યાં ગયા પછી જન્મ ધારણ કરવો પડતો નથી. અહીંયા મારા છે ને સડાઓ પાસ કરી દઈશ, સમજાય? આમ વિદ્યાર્થી પરીક્ષા આપે ના પાસ થવાની સ્થિતિમાં હોય ને પછી 2-4 ગુણ ઉમેરી અને આગળ ક્લાસમાં મોકલી દે એમ મહારાજ એને વાસના છે અક્ષરધામમાં પહોંચે એમ નથી. જન્મ ધારણ કરે તો વાસના ટળી જાય એમ છે તત્કાળ, પણ રખેન પાછો હલવાઈ જાય લાંબુ થાય. એટલે હવે અક્ષરધામમાં જ પહોંચી જાય એટલા માટે મહારાજ કે બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપમાં મૂકશું, ત્યાં વાસના ટળાવશું. બાકી વાસના ટાળવાનું સર્વશ્રેષ્ઠ કોઈ માધ્યમંત મૃત્યુલોક છે. મૃત્યુલોક જેટલી વાસના ક્યાંય ટળતી નથી. કારણ તો અહીંયા એક ઉપવાસ કરે ને જે ફળ થાય એ બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે ને ત્યારે ફળ થાય. એટલે એના ઉપરથી અનુમાન એટલું ટાળવું કાઢવું કે એક ઉપવાસ કરે ને જેટલું કષ્ટ પડે અને જે કામ થાય એટલું કામ કરવા માટે બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે ને ત્યારે ફળ થાય ને કામ થાય. અને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે, શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે અને જે ફળ થાય જે કામ થાય એટલું કામ મૃત્યુલોકમાં એક ઉપવાસ કરે તો થાય. એટલે મૃત્યુલોક શ્રેષ્ઠ હોવા છતાંય વાસના ટાળવા માટે મહારાજ બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપમાં મોકલી દેવાનું કારણ એટલું જ કે ન્યા ગયા પછી ભલે સમય થોડોક લાંબો લાગશે પણ અક્ષરધામમાં પહોંચી જાય, ફરીવાર જન્મ નહીં પડે. એટલે મહારાજ કે બદ્રિકાશ્રમ યા તો શ્વેતદ્વીપમાં મૂકી અમે વાસનાને ટળાવશું. પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા પછી આરતી થઈ રહી ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે સાત્વિક કર્મે કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે ને તામસ કર્મે કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે છે રાજસ કર્મે કરીને મૃત્યુલોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. તો એનો ઉત્તર એમ છે જે એક રજોગુણ છે તેના દેશ કાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી, એ તો જેવા દેશ કાળ સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમ પદને પામ્યા જેવું સુખ ભોગવે, અને ભગવાન ને ભગવાનના સંતને કુળરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયે એવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય છે, થઈ જાય ને નરકમાં પડવું પડે, અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમ પદને પામે, માટે જે સમજો હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું, અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણા ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું, અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે, અને સૂર્યચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે, અને દેવલોક મૃત્યુલોકને વિશે જે જે સુખ્યા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખ્યા છે, માટે જે પોતાના આત્માનું રૂડું થવાની છે તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. બહુ સરસ પ્રશ્ન છે મહારાજ, કે સાત્વિક કર્મે કરીને દેવલોકની પ્રાપ્તિ થાય છે, રાજસ કર્મે કરીને મૃત્યુલોકની પ્રાપ્તિ થાય છે, તામસ કર્મે કરીને અધોગતિની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈ એમ આશંકા કરે છે રાજસ કર્મે કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખા જોઈએ, તો એનો ઉત્તર કેમ કરવો, સરખા કેમ નથી કહેવાનો મતલબ એમ છે કે રાજસ કર્મ જેણે જેણે કર્યા છે બધાને મૃત્યુલોકની અંદર જન્મ મળે, તો મૃત્યુલોકની અંદર જન્મ મળે તો બધાને સુખ દુઃખ સરખા પ્રાપ્ત થવા જોઈએ, તો સુખ દુઃખ સરખા તો પ્રાપ્ત થતા નથી, તો ફેર કેમ છે? તો મહારાજ કે ફેરનું કારણ એવું છે, ભલે રજોગુણને અવલંબને વર્ત્યો છે પણ દેશકાળ ક્રિયાને સંગ એ જેવા જેવા પ્રાપ્ત થાય તેવા તેવા સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે. આપણને બીજો સંકલ્પ પૂછશે સ્વામી, તો જન્મને ધારણ કર્યા પછીની વાત રહીને, તો બિચારાને અમુક જગ્યાએ જન્મ જેવી જગ્યાએ થયો છે કે એને દુઃખ જ ભોગવવું પડે તેનું કેમ સમજવું? તો ભક્તજીનું એને આ જન્મે નહીં તો આગલે જન્મે દેશકાળ ક્રિયા સંઘને અવલંબને કરી અને રજોગુણી જે ક્રિયાઓ કરી છે, રજોગુણી ક્રિયા કંઈ એક જ સરખી થઈ હોય, ઘણા પ્રકારના ભેદવાળી થઈ હોય છે દેશકાળ ક્રિયા સંઘને અવલંબને કરી. એટલે આ લોકમાં અથવા તો આગલા લોકમાં, માને કે આગલા જન્મે એણે દેશકાળ ક્રિયાને અવલંબને કરી અને જેવા ભેદભાવવાળી રજોગુણ ક્રિયા કરી છે એવા ભેદભાવયુક્ત એને સુખ દુઃખની આ લોકની અંદર પ્રાપ્તિ થાય છે. બીજી વાત મહારાજ એમ બતાવી, મહારાજ કે તેમાંય પણ મહદઅંશે સુખ અને દુઃખની પ્રાપ્તિ તો મહારાજ કે ભગવાન અને ભગવાનના અવતાર એને કુરાજી થાય એવું કર્મ કર્યું હોય તો એને આ લોકની અંદર મહાન હેરાન ગતિ થાય છે, આ લોકને મૂક્યા પછી હેરાન ગતિ થાય છે, અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કૃત્ય કર્યું હોય તો મહારાજ કે આ લોકમાં સુખ્યો થાય છે, આ લોકને મૂક્યા પછી સુખ્યો થાય છે. આ લોકમાં મહારાજ કે સતે દેહે ધામ જેવું સુખ આવે છે, જો રાજી કર્યા હોય તો તે આ લોકમાં ધામ જેવું સુખ આવે તે શું? તો આ લોકની અંદર એને કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહમાન આદિ જે દુઃખના દેનારા વિકારો છે એ તમામ ટળી જાય છે અને હૃદયમાં પરમ શાંતિ વર્તે છે જેણે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હોય. અને એને રાજી કર્યા છે તેના પૂર્વનું કદાચ કર્મ વિકૃત હશે, વિકૃત હશે, માનો કે એને કોઈ એવી આજ્ઞા લોપી હશે, પરંતુ અહીંયા સંગ થયો અને સંગમાં એને હેત બંધાઈ ગયું ને એને રાજી કરે એવું કર્મ કર્યું તો આગળનું એનું જે પ્રારબ્ધ એ બધું સાફ થઈ જશે અને પરમ સુખ્ય થશે. અને આ લોકની અંદર પણ એવું બની શકે પોતે એવું કંઈ ભૂલ કરી હોય કે જેને કારણે વર્ણાશ્રમાદિક ધર્મોને મને લોપી નાખ્યો, એનું પાપ કર્યું છે, પણ કોઈ અવલંબન નહીં કરીને ભગવાન કે ભગવાનના સંત રાજી થઈ જાય તેનું પાપ બધું ધોવાઈ જાય છે અને બહુ જ એને સુખ થાય છે. મહારાજને વડતાલમાં પ્રશ્ન પૂછણ, કેટલા વચનામૃતમાં? વડતાલનું 14મું. શું પ્રશ્ન પૂછણ મહારાજ? દૈવી અને ગોપાલ, દૈવી અને જે પવિત્ર વ્યક્તિ છે એને તો પરમાત્માના સ્વરૂપમાં સમાધિ લાગી જાય, એને તો સમાધિ થાય, પણ આસુરીને કેમ સમાધિ થાય તે ત્યારે મારે આજ ઉત્તર આપ્યો. મારે કે તમે જેમ દેવી સમજો એમ દેવી નથી, આસુરી સમજો આસુરી નથી. ક્યારેક એવું બની શકે મહારાજ કે એને વર્ણાશ્રમ ધર્મ લોપે એટલે દુનિયાને આસુરી ગણતો હોય, પણ એનાથી ભગવાન કે ભગવાનના સંત રાજી થઈ ગયા હોય તો એને જે વર્ણાશ્રમ ધર્મ લોપ્યો છે એ બધું પાપ બળીને ખાક થઈ જાય, એને સમાધિ થઈ જાય. અને કોઈક વર્ણાશ્રમ ધર્મ પાળતો હોય પણ ભગવાનના ખરેખરા સંત કે ભક્તને દુભીવ્યા હોય તો એને કારણે એણે કરેલું જે સુકૃત્ય છે બળીન ખાક થઈ જાય, જેને કારણે આસુરીપણાને પામી જાય છે અને એને બહુ જ દુઃખ થાય છે. અને હકીકત ઘટના ઘટેલી એટલા માટે પ્રશ્ન પૂછવાનો છે. કોનો પ્રશ્ન છે? રામચંદ્ર વૈદનો પ્રશ્ન છે, વડોદરાના હતા. અને એણે પ્રશ્ન એટલા માટે પૂછેલો, એ સભામાં એક વડોદરાનો બ્રાહ્મણ બેઠેલો મહાપાપિષ્ઠ, એણે પોતાની ભાઈની પત્ની ઘરમાં બેઠેલી અને પોતાના ભાઈને મારી નાખેલો, આવું પાપ કરેલું, અને એને સમાધિ થઈ ગઈ. એટલે પ્રશ્ન કર્યો, મહારાજ આવા આસુરીને કાં સમાધિ થઈ? ત્યારે મહારાજા ઉત્તર આપ્યો કે એણે કોઈ ભગવદી પુરુષને રાજી કર્યા હોય તો એના પાપ ધોવાઈ ગયા. અને ઘટના એવી ઘટેલી, ગોપાળાન સ્વામી ત્યાં ગયેલા, વડોદરા જતા હતા, રસ્તામાં વરસાદમાં સ્વામી ભીજાણા અને શરીરે તાવ ચડી ગયો અને ટાઢ ચડેલી, સ્વામીને તપાડવા હતા અને આને આવું પાપ કર્યું એટલે એને ગામની બહાર કાઢી મૂક્યો, એટલે કુબામ રહેતો હતો. સંતો વિચાર કરતા હતા સ્વામીને તપાડવા કેમ, વરસાદ પડે છે એમાં કૂબો પાડી ગયા, એટલે કુબામાં સ્વામીને લઈ જવા હતા. પણ અંદર જઈને જ્યાં જોયું તેની પત્ની હતી. સંતો પાછા વળી ગયા. પેલો બ્રાહ્મણ બહાર આવ્યો, કેમ પાછા વળી ગયા? સંતો વાત કરી, અમારા નિયમ છે, તમારા કુબામાં સ્ત્રી છે એટલે અમારેથી અવાય નહીં. અમારે કાંઈ મોટા સમયને ટાઢ ચડી છે, ઓથાર કાંઈક જોતો હતો તો તમે આવો અંદર, મારી સ્ત્રીને બહાર કાઢી મૂકું. એની સ્ત્રીને બહાર કાઢીને સ્વામીને તપાડ્યા અને સ્વામી રાજી થઈ ગયા. અને સ્વામી રાજી થયા મતલબ એણે જે પાપ કર્યું હતું વર્ણાશ્રમ ધર્મ લોપીને બધું ખાક થઈ ગયું, માટેને સમાધિ. મહારાજ આ વચનામૃતમાં પણ આ જ વાત બતાવી.